પૂજ્યબેન શ્રીના વચનામૃત બોલ નંબર 308 અને 309 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 43.
દેવગુણ પર્યાયમાં આખા બ્રહ્માંડનું તત્વ આવી જાય છે. ચૌદ રાજલોક છે અથવા દેવ છે, એ વિશ્વમાં રહેલા સમસ્ત વસ્તુ એ દ્રવગુણ પર્યાયમાં એનો સમાવેશ થાય છે. વિતરાગ સર્વજ્ઞ ભગવાન કેવળ જ્ઞાનમાં જે લોકાલોકનું જ્ઞાન થયું કેવળ જ્ઞાન અનુસારે સમસ્ત વસ્તુ દ્રવગુણ પર્યાયમાં પ્રત્યેક વસ્તુ વિશ્વની પ્રત્યેક વસ્તુ પ્રત્યેક દ્રવગુણ પર્યાયમાં એ સમાપ્ત થાય છે. એટલે દ્રવગુણ અને પર્યાય એમ કહેતા વિશ્વનું કોઈ પદાર્થ વિશેનું જ્ઞાન ન રહે, જ્ઞાન બાકી ન રહે, અથવા જગતમાં કોઈ પણ હયાતી ધરાવતી વસ્તુ હોય એ વસ્તુને જો દ્રવ કહેવામાં આવે, પદાર્થ કહેવામાં આવે, તો એ વસ્તુમાં એની વર્તમાન અવસ્થા વ્યક્ત છે, પ્રગટ છે, મોજૂદ છે, કે જેને લઈને એની હયાતી સાબિત થાય છે, સિદ્ધ થાય છે. અને વસ્તુમાં એની વસ્તુભૂત શક્તિઓ અને વસ્તુભૂત જે સ્વભાવો છે એ સ્વભાવો એ જ વસ્તુનું સ્વરૂપ છે. એટલે વસ્તુની પોતાની શક્તિ પ્રોપર્ટી શું, એની વર્તમાન હાલત શું, એ થઈને આખી વસ્તુ છે. એ બંને થઈને આખી વસ્તુ છે. એને શાસ્ત્ર પરિભાષામાં એમ કહે છે કે દ્રવ ગુણ અને પર્યાયમાં આખા બ્રહ્માંડનું તત્વ આવી જાય છે. સર્વજ્ઞ ભગવાને કહ્યું કે વસ્તુ છે દ્રવગુણ પર્યાયાત્મક છે અને જગતમાં સર્વ પદાર્થોનું આ રીતે સ્વરૂપ છે. આ રીતે જગતમાં સર્વ પદાર્થોનું બંધારણ છે. પદાર્થ છે એ પદાર્થની મૂળભૂત શક્તિઓ છે અને એની કોઈ ને કોઈ વિકૃત કે અવિકૃત અવસ્થાઓ હોય છે. દરેક દ્રવ પોતાના ગુણોમાં રહીને સ્વતંત્રપણે પોતાની પર્યાય પરિણમે છે. જે દ્રવગુણ પર્યાય છે એની શું પરિસ્થિતિ છે કે દરેક દ્રવ છે એ પોતાના ત્રિકાળી સ્વભાવોપણે સારી રીતે સમ અવસ્થિત છે. એ સ્વભાવોમાં કિંચિત માત્ર ફેરફાર થતો નથી, કોઈ નવો સ્વભાવ ક્યારે એમાં વધતો નથી. જે કોઈ એના સ્વભાવો ગુણો છે એમાં કોઈ ઘટતો નથી, કોઈ ગુણ નવો એમાં ઉત્પન્ન થતો નથી, અનંત ગુણમાંથી કોઈ ગુણ એમાંથી કદી ઓછો થતો નથી. દરેક દ્રવ પોતાના ગુણોમાં રહીને સ્વતંત્રપણે પોતાની પર્યાય પરિણમે છે. સ્વતંત્રપણે એટલે કોઈની પણ સહાય વિના, પોતાના સ્વભાવને છોડ્યા વિના, સ્વભાવ ગુણોમાં રહીને એટલે સ્વભાવને છોડ્યા વિના, સ્વભાવ સ્વરૂપ એમનેમ રહીને, કોઈની પણ મદદ વિના, કોઈની પણ આધાર વિના, નિમિત્ત આવે તો કોઈ કાર્ય થાય, કોઈ પદાર્થનો એ વસ્તુના સ્વરૂપમાં જ મૂળમાંથી નથી. પોતાની પર્યાય નામ પોતાની અવસ્થા એ પરિણમે છે. અથવા કોઈ પણ પદાર્થ પોતાની અવસ્થાએ રહે છે, એ જે કોઈ પ્રકારે પોતાની અવસ્થાએ રહે છે, વિકૃત કે અવિકૃત મળે, એમાં એ તદ્દન સ્વતંત્ર છે. કોઈ પદાર્થને લઈને, પછી સજાતીય હોય પદાર્થ કે વિજાતીય પદાર્થ હોય, એમાં કોઈની મદદ, અસર, પહોંચ, પ્રભાવ, સ્પર્શના કે કાંઈ છે નહીં. ગુણ, હા, ગુણ તો એક અંશ છે દ્રવ્યનો. દરેક દ્રવ્ય પોતાના ગુણોમાં રહે છે. ગુણમાં નહીં પણ ગુણોમાં, અનંત ગુણોમાં દ્રવ્ય રહેલું છે. એટલે કે અનંત ગુણોનું જે એક રૂપ સ્વરૂપ છે તે દ્રવ્ય છે. આમ તો એક દ્રવ્યમાં અનંત ગુણો રહેલા છે. અહીંયા પરિભાષા આવી કરી છે, વ્યાખ્યા આવી કરી છે કે દરેક દ્રવ્ય પોતાના ગુણોમાં રહ્યું છે. એટલે ગુણોની બહાર નથી, એના જે સ્વભાવો છે એની બહાર નથી, અને એ સ્વભાવમય પણ રહ્યું છે, એને ગુણોમાં રહ્યું છે એમ કહ્યું. આ વિષયક પૂજ્યબેન શ્રીનો જે વક્તવ્ય આવે છે એ બહુ સૂક્ષ્મ આવે છે. મેં આ ગ્રંથ પ્રકાશન થયા પહેલા કેટલાક વાંચ્યા છે, એ બહુ સૂક્ષ્મતાવાળા છે. દ્રવગુણ પર્યાયનું જે એમનું જ્ઞાન છે એ ઘણું સૂક્ષ્મ છે. કથન કોઈ પણ પ્રકારે જે કરવામાં આવે છે, જેને દ્રવગુણ પર્યાયનો યથાર્થ અનુભવ છે અને દ્રવગુણ પર્યાયના આત્માના નિજ પોતાના આત્માના દ્રવગુણ પર્યાયનો યથાર્થ અનુભવ તે જ સમ્યક્ત્વ છે. અનુભવ પ્રકાશમાં કહ્યું દીપચંદજી, એવું જે દ્રવગુણ પર્યાયનું સ્વાનુભવ સહિતનું જે જ્ઞાન છે, એ જ્ઞાનમાં વસ્તુ જેવી છે એ અનુભવ ગોચર છે. કોઈ વિચારથી નક્કી કરેલી, તર્કથી નક્કી કરેલી, કોઈ કલ્પનાથી ચિત્રેલી, કલ્પિત કરેલી એવી કોઈ વસ્તુ નથી, પણ ત્યાં વસ્તુ પોતે સ્વાનુભવ ગોચર છે. એ સ્વાનુભવમાં આવેલી વસ્તુની વ્યાખ્યા કરતા શબ્દોનો પ્રકાર ગમે તે આવે, ગુણથી વસ્તુને કહે અથવા ગુણ પ્રધાનતાથી દ્રવ્યને કહે, દ્રવ્ય પ્રધાનતાથી ગુણ પર્યાયને કહે, પર્યાય પ્રધાનતાથી દ્રવ્ય ગુણને કહે, ગમે તે રીતે કહે, કોઈ દોષ નથી એમાં. કોઈ કથન કયા આ પ્રકારે કેમ આવ્યું એનો કોઈ દોષ નથી, કેમ કે વસ્તુ જેવી છે એવી જ્ઞાનમાં સ્વાનુભવ ગોચર પણ છે. માત્ર વિચારથી જ્ઞાનમાં નથી, પણ સ્વાનુભવ ગોચર પણ છે, અને એની સૂક્ષ્મતા ઘણી છે. વિચારીએ એને થોડી આપણે અહીંયા કે એની કેટલી સૂક્ષ્મતા છે. કે સામાન્યપણે દ્રવ્ય પર્યાયનું જોડકું અથવા સામાન્ય વિશેષાત્મક જે પ્રમાણનો વિષય દ્રવ્ય વસ્તુ કહેવામાં આવી છે, એ વસ્તુમાં વસ્તુનું એક અંગ, સામાન્ય અંગ જેને કહીએ, એ એમને એકરૂપ ત્રણેય કાળે જાણે કે કુટસ્થપણે રહે છે. કુટસ્થ એટલે જેમ એમને લાગવું પડ્યું એને હલનચલન ન થતું હોય એવું કોઈ પણ જાતના ફેરફાર વિનાનું એમને એમ રહે છે, એકરૂપ રહે છે, કુટસ્થપણે રહે છે. એનું એક પર્યાયંગ બીજું છે, એ ક્યારે પણ હલનચલન વિનાનું રહેતું નથી. એમાં પ્રતિ સમયનું જે પરિણમન છે, એ પ્રતિ સમયના ફેરફાર સહિત છે. અને પ્રતિ સમયે એટલે પ્રત્યેક સમયે ઝીણામાં ઝીણા કાળમાં એમાં સદગુણ હાનિ વૃદ્ધિ થાય છે, એટલું હલન. સદગુણ હાનિ વૃદ્ધિ એટલે છ પ્રકારે હાનિ ને છ પ્રકારે વૃદ્ધિ, એમાં સંખ્યાથી માંડીને અનંત સુધીના ભેદો છે. અવિભાગ પ્રતિષ્ઠિત કેવું જ્ઞાન અનુસાર જૈન દર્શનનું આ પ્રવચન છે, નહીતર એ કાંઈ બુદ્ધિના સમજાય એવો વિષય નથી. હવે એક અંક હે પ્રત્યેક પર્યાયમાં સદગુણ હાની વૃદ્ધિ થાય છે, છ પ્રકારે હાની ને છ પ્રકારે વૃદ્ધિ. કેવળ જ્ઞાનની પર્યાય હોય એવી ને એવી દેખાતી પર્યાય હોય સાદી અનંત, તો પણ પ્રત્યેક પર્યાયમાં સદગુણ હાની વૃદ્ધિ થાય. આપણે તો ટૂંકામાં લઈએ કે પ્રત્યેક પર્યાયમાં ઘણો ફેરફાર છે, પ્રત્યેક પર્યાયમાં એક અંગ તદ્દન ફેરફાર વિનાનું છે, એક અંગમાં ઘણો ફેરફાર છે, અને વસ્તુની એક સત્તા ના આવે છે. શાસ્ત્ર પરિભાષામાં એમ આવે છે કે સદ્રશ અને વિદ્રશ સ્વભાવે વસ્તુ રહેલી છે. વસ્તુ એક જ કાળમાં એક જ સમયમાં એક જ સત્તાત્મક વસ્તુ સદ્રશ અને વિદ્રશપણે રહેલી છે. સદ્રશપણું અને વિદ્રશપણું એક વસ્તુમાં એ કોઈ રીતે બુદ્ધિથી વિચારવા જાય તો ઘર બેસે એવું નથી, કેમ કે બે પરસ્પર વિરુદ્ધ ધર્મ વાળો અંગ છે. પણ બીજી રીતે વસ્તુ જ હોય શકે નહીં. જો એટલી સદ્રષ્ટા રૂપ જ વસ્તુને ગણવામાં આવે તો તે કોઈ રીતે અવસ્થાના ફેરફારો જે પ્રગટ સ્થૂળ જ્ઞાનમાં પણ અનુભવ ગોચર થાય છે એની સમસ્યા કોઈ રીતે હલ નહીં થાય. જો વસ્તુને વિદ્રશ્વ ભાવે વિસદ્રશ્વ ભાવે જો નક્કી કરવામાં આવે તો વસ્તુ કાયમી રહેતી નથી, કોઈ વસ્તુ વ્યવસ્થા જ નહીં લે. નવી શૂન્યમાંથી સર્જન થશે, સર્જન થયેલું શૂન્ય થશે, એમ પણ બની શકે. આવી જે વસ્તુ છે એમાંથી એક પ્રશ્ન ઉપજાવી શકાય કે જે આ ધ્રુવ વસ્તુ છે અને એ ગુણ ગુણોમય છે, ગુણોમાં રહેલી વસ્તુ છે, ગુણોમય છે, તો એ ધ્રુવમાંથી પર્યાયનું પરિણમન કઈ રીતે થાય છે? વસ્તુ ધ્રુવ છે, એનું પરિણમન થવું એ કઈ રીતે એને તમે સમજાવશો? વસ્તુ ધ્રુવ છે, એનું પરિણમન પણ છે, બે વિભાગ એવા નથી કે બંને કટકા જુદા છે. એવા તો કોઈ એક સત્તામાં એવા તો કોઈ વિભાગ નથી કે જેના બે કટકા છે. ત્યારે આ વિષય ઘણી સૂક્ષ્મતામાં આવે છે કે આ સામાન્ય છે, એ સામાન્યનું વિશેષ છે, સામાન્યનું વિશેષ છે, તો એ અવસ્થાનું ઉત્થાન જે થાય છે એ કઈ રીતે થાય છે, કેમ થાય છે? અથવા અહીંયા બહુ સારો વિષય લીધો છે નીચેના વચનમાં જે આવે છે કે પર્યાય દ્રવને પહોંચે છે અથવા દ્રવ પર્યાયને પહોંચે છે. આમ જે કહ્યું એમાં શું કહે છે? દ્રવ પર્યાય દ્રવને પહોંચે છે અને દ્રવ પર્યાયને પહોંચે છે એટલે પણ શું કે કોઈ પણ સ્વાનુભવી જીવને પોતાના અસલ સ્વરૂપનું, ગૃહ સ્વરૂપનું, કુઠસ્થ સ્વરૂપનું જ્ઞાન થાય છે કે હું આવો છું, ત્યારે એને સાથે સાથે એમ પણ જ્ઞાન થાય છે કે હું આવો છું એવું અનુભવ જ્ઞાન પણ મને જ થાય છે, કોઈ બીજાને થતો કે બીજાને થાય છે. અનુભવ કોને થયો? કોઈ બીજાને થયો? અનુભવ પોતાને થયો. ક્યાં થયો અનુભવ? સામાન્યમાં થયો કે નહીં? અનુભવ અવસ્થામાં થયો છે, સામાન્યમાં અનુભવ નથી થતો. એને એમ જ્ઞાન થાય છે કે આ સામાન્ય વિશેષાત્મક, સામાન્યમાંથી વિશેષ, સામાન્યમાંથી વિશેષ પ્રવાહ આવ્યા જ કરે છે. ઓછામાં ઓછો ઉઘાડવાળો અનુભવી જીવ લઈએ તો પણ એ એટલું તો સમજી શકે છે, જેમાં દ્રવગુણ પર્યાયનું જ્ઞાન આવી જાય છે, કે જે આ અનુભવ ગોચર એવું જે જ્ઞાન, સાકાર અને અનુભવ ગોચર એવું જે જ્ઞાન, એનો જે પ્રવાહ ચાલતો પ્રવાહ જે છે, ભલે એ અવસ્થા ફરતી દેખાય છે, એકને જ્ઞાન તેનું તે જ્ઞાન અનુભવમાં નથી, વિભિન્ન પ્રકારે જ્ઞાનનો અનુભવ થાય છે. તો અંદર કોઈ ભંડાર છે, ભંડાર ભેરો છે જેમાંથી પ્રવાહ આવે છે, એવું તો એને જ્ઞાન થાય છે. અથવા એને જે જ્ઞાન થાય છે એ અનંત જ્ઞાન સામર્થ રહ્યું છે, એમાંથી જ્ઞાનનો પ્રવાહ અવિરતપણે અનાદિ અનંત ચાલુ રહ્યા જ કરે છે. એ ચાલુ રહ્યા જ કરે છે એવો જે પરિણમનનો પ્રવાહ, એ અંદરના કોઈ અનંત સામર્થ્યને ભલે અવ્યક્ત રહેતું હોય તો પણ જ્ઞાનમાં એને વ્યક્ત કરે છે. સ્વરૂપે અવ્યક્ત રહેતું હોય તો એ જ્ઞાનમાં વ્યક્ત નામ પ્રકાશ થાય, પ્રકાશ થશે, જણાય છે કે આમ આવું રહે છે. એ વિષયનું અનુભવ વિષય જ્ઞાન ઘણું સૂક્ષ્મ હોય છે. એ બેનશ્રીના વચનોમાં એ વિષય આ ગ્રંથમાં એટલો નથી આવ્યો, એટલો એમના કથનમાં તો આવ્યો છે, જોયું છે એટલે ખ્યાલમાં છે. સપ્તાહો મારે તો ચાલતું શું કે છે કે દરેક દ્રવ્ય પોતાના ગુણોમાં રહીને સ્વતંત્રપણે પોતાની પર્યાય પરિણમે છે. શું કહ્યું એક વચનમાં? કે વસ્તુ ક્યાં રહી છે? કે સ્વભાવમયપણે વસ્તુ પોતાના સ્વભાવમાં રહે છે. વસ્તુનું જેમ છે એમ વસ્તુનું જ્ઞાન હોતા, જ્ઞાન થતાં વસ્તુ સ્વભાવમાં રહે છે એમ કહો, કે વસ્તુમાં સ્વભાવ રહ્યો છે એમ કહો, એમાં કોઈ ફરક પડતો નથી. વસ્તુ પોતે સ્વભાવમાં રહે છે એટલે કે અનંત ગુણનું એક રૂપ સ્વરૂપ એ વસ્તુ, વસ્તુ કે એમાં અનંત ગુણોનો સમાવેશ થયો. એમ અહીંથી કહો કે અહીંથી કહો, વસ્તુ જેવી છે તેવી. અહીંયા તો વસ્તુ ક્યાં છે ને શું કરે છે એ કથનનો ધ્વનિ છે એ આટલો છે, કે વસ્તુ ક્યાં છે કે એના સ્વભાવોમાં છે. સ્વભાવથી ઊણી પણ નથી અને સ્વભાવથી બહાર પણ વધારે પણ નથી. ઊણી અદકી સ્વભાવથી નથી, સ્વભાવથી ઊણી નથી, સ્વભાવથી અધિક પણ નથી. દરેક દ્રવ પોતાના ગુણોમાં રહીને સ્વતંત્રપણે, બિલકુલ સ્વાધીનપણે પોતાની પર્યાય પરિણમે છે. જગતનું દરેક દ્રવ્ય, પ્રત્યેક દ્રવ્ય પોતાના સ્વભાવમાં ત્રણે કાળે રહેલું છે, અને એ સ્વતંત્રપણે કોઈની પણ અપેક્ષા વિના, આધાર વિના, મદદ વિના, અસર વિના પોતાની સમય સમયની અવસ્થા રૂપે પરિણમી જ રહ્યું છે. એ પોતાનું સામર્થ્ય છે ને પરિણમે છે, કોઈના સામર્થ્યની એની અંદર કાંઈ જરૂર છે. એક વાત. બીજી વાત આ લીધી છે કે પર્યાય દ્રવ્યને પહોંચે છે, દ્રવ્ય પર્યાયને પહોંચે છે. કેવી વિવિક્ષાઓ આવે છે. પેલી વિવિક્ષા સહેલી થઈ છે કે દ્રવ્યમાં પર્યાય નથી ને પર્યાયમાં દ્રવ્ય નથી. પણ કલ્પિત કરી રાખી લીધું હોય, બે ટુકડા કરી નાખ્યા હોય કે દ્રવ્ય સામાન્ય દ્રવ્ય છે એમાં પર્યાય નથી, એક સમયનો પર્યાય છે એમાં ત્રિકાળી દ્રવ્ય નથી, એને હવે આ વાત આવે અને તે પણ જ્ઞાનીના શ્રી મુખેથી આવે ત્યારે એને હખડ દખડ થઈ જાય. આ આપણે ધાર્યું તું એના કરતા આ કંઈક બીજું છે. અને જે કાંઈ ધાર્યું હોય છે એમાં ફેરફાર કરવાનો જલ્દી અભિપ્રાય રહેતો નથી, એટલે થોડું કઠણ પણ પડે છે. પણ આ વિષય દ્રવગુણ પર્યાયનો બહુ સૂક્ષ્મ છે. હાજી હા હા, થાય એટલો આપણી શક્તિ પ્રમાણે થાય એટલો વિચાર. પર્યાય દ્રવ્યને પહોંચે છે, પહેલું વચન એટલું છે કે પર્યાય છે એ દ્રવ્યને પહોંચે છે. એટલે શું કહેવું છે કે વસ્તુની જે અવસ્થા છે એ એના સમગ્ર ક્ષેત્રમાં, પૂરા પ્રદેશોમાં, પ્રદેશોના કોઈ પણ ભાગને ખાલી રાખ્યા વિના ક્ષેત્ર અપેક્ષાએ પૂરેપૂરી પહોંચી વળે છે. આખા દ્રવ્યમાં અવસ્થા વિનાનો કોઈ ભાગ બાકી હોય છે એવું બનતો રહે છે. પર્યાય છે એ પ્રાપ્ત થાય છે, એ પ્રાપ્ત થતો એક ભાવ છે. પર્યાય છે એ પ્રાપ્ત થતો, નવો પ્રાપ્ત થતો એક ભાવ છે, વસ્તુનો એક ભાવ છે. તો વસ્તુમાં કોઈ પણ ભાગને એ બાકી રાખે છે અને એ વસ્તુને પ્રાપ્ત હોય છે એમ બનતું નથી. પર્યાય પૂરા દ્રવ્યને પહોંચી વળે છે, અવસ્થા પૂરા દ્રવ્યને પહોંચી વળે છે. ક્યાંય એવું દ્રવ્યનું કોઈ સ્થાન નથી કે પર્યાય પહોંચતી નથી. ભલે એક સમય ન જશે, સમયે સમયે છે, પણ પૂરા દ્રવ્યને એ પહોંચે છે. પૂરા દ્રવ્યને પહોંચી વળે છે એવો શબ્દ છે, પહોંચે છે. પર્યાય દ્રવ્યને પહોંચે છે, દ્રવ્યને પ્રાપ્ત થાય છે. દ્રવ્યમાં ક્યાંય એવું નથી કે પર્યાય ઉપર રહે છે અને કાંઈક દ્રવ્ય નીચે રહે છે એવું ક્યાંય બધું. ભાવથી લેવું છે, સામાન્યનો આશ્રય કરવા જ્યાં જવું છે ત્યાં સામાન્યની મુખ્યતા શું ચીજ છે અને એ મુખ્યતાનો પ્રકાર કેવો છે, એ મુખ્યતાના પ્રકારને કાંઈક વધારે સ્પષ્ટ કરવા અને સ્વદ્રવ્યનો આધાર લેતા જે અધ્યાત્મ આવે છે ઊભું થાય છે એમાં પણ કથનના પ્રકાર એવા આવે કે જાણે પર્યાય જ જાણે છે નહીં, પર્યાય જાણે છે જ નહીં, અથવા છે કે નહીં એની કાંઈ વાત નથી એમ આવે, ભાષામાં આવે. પણ વસ્તુના પરિજ્ઞાન વિના એવું બનતું નથી. દ્રવગુણ પર્યાયના યથાર્થ અનુભવ જ્ઞાન વિના કદી એ પ્રકારે સામાન્ય જેમ છે એમ સામાન્યનો ભંડાર જ્ઞાનમાં આવતો નથી, જ્ઞાનમાં રહેતો નથી, એની મુખ્યતા થતી નથી ને એ પ્રકાર જ એમાં આવતો નથી એમ છે. અને બોલાય ગમે તેમ તેથી શું જ્ઞાન તો કઈ ગેરહાજર છે. આપણે એમ બોલીએ તો પાણીનો પ્યાલો આપજો, એટલે જ્ઞાનમાં કઈ પ્યાલો પાણીનો બની જાય છે એવું આવતું નથી. પ્યાલામાં ભરેલું પાણી જોઈએ છીએ એવું જ્ઞાન રહે છે અને ભાષા ગમે તેમ આવે છે, એમાં કઈ વાંધો નથી. સામાન્ય રીતે ભાષામાં પણ ભાષાકીય નિયમો હોય છે, કર્તા કર્મ ક્રિયાપદ એના વિશેષણો વગેરે જે કાંઈ છે, એડવર્બને એડજેક્ટિવલી ક્રિયાના વિશેષણો નામના વિશેષણો. હવે સામાન્ય રીતે શુદ્ધ ભાષા એને કહી શકાય કે જે ભાષાના નિયમો અનુસાર એની રચના થાય. તો છતાં કવિને તેનો પ્રતિબંધ નથી. એટલું જ નહીં, બોલવાના ચાલુ વ્યવહારમાં પણ કોઈ વ્યાકરણનો પ્રતિબંધ નથી. સામો માણસ સમજે એટલું પ્રયોજન સચવાઈ જાય પરસ્પરની વાતચીતમાં, એટલે કોઈ વ્યાકરણની ભાંજગઢમાં ઉતરતું નથી કે આમાં વ્યાકરણના નિયમનો બોલનારે ભંગ કર્યો છે કે નહીં. એમ દરેક જગ્યાએ આ વસ્તુ છે કે નહીં એમ શાસ્ત્ર વચનમાં પ્રકરણ અનુસાર અધિકાર અનુસાર જે ભાષા પ્રયોગ છે તે યોગ્ય છે, એમાં કાંઈ અયોગ્ય નથી. ભલે ગમે તે પ્રકારે વચનોચ્ચાર થતા હોય પણ એમાં કાંઈ અયોગ્ય નથી. પર્યાય દ્રવ્યને પહોંચે છે એમ કહો ત્યાં વસ્તુ વ્યવસ્થા દ્રવગુણ પર્યાયની કેવી છે એમ દ્રવ્યાનુયોગનો ચોખ્ખો વિષય ચાલે છે. અને દ્રવ્યાનુયોગ અનુસાર દ્રવગુણ પર્યાયનું જે સ્વરૂપ છે વસ્તુના બંધારણીય ક્ષેત્રમાં જે વાત ચાલે છે એમાં તો એ વિષયમાં બંધારણીય વિષયમાં તો એમ જ બરાબર ચાલે છે. જ્યાં અધ્યાત્મના વિષયમાં પર્યાયનું ક્ષેત્ર જુદું છે, પર્યાયના પ્રદેશો જુદા છે, દ્રવ્યના પ્રદેશો જુદા છે એમ કહેવામાં આવે છે, ત્યાં વસ્તુના બંધારણની ચર્ચા ચાલતી નથી.
બરોબર,
વસ્તુના બંધારણ સંબંધી કોઈ વિષય ત્યાં નથી ચાલતો. ત્યાં કોઈ પણ અધ્યાત્મ પ્રધાન પરિણમન વાળો જીવ કેટલી મુખ્યતા દ્રવ સામાન્યને આપે છે કે જેની અંદર શક્તિઓનો ભંડાર રહેલો છે, અથવા જે પરમ આત્મપદ સ્વરૂપે છે એને એ કેટલી મુખ્યતાથી એને આરાધે છે, એ આરાધનાના વિષયમાં જાય છે. કેટલી મુખ્યતાથી એને ઉપાસે છે એ ઉપાસનાના વિષયમાં જાય છે. ત્યાં દ્રવ્યાનુ યોગની ચર્ચા નથી. હવે જ્યાં જે પ્રકાર ચાલતો હોય ત્યાંને ત્યાં તે પ્રકારે એને એનો ભાવ ખેંચવો જોઈએ અને ત્યાં બીજી ટાંગ અડાડવી જોઈએ. આ માણસ ચાલતો હોય ને વચમાં ટાંગ નાખે તો ગોથું પર ખાઈ જાય ને, સાથે મારે નથી પાડી દેતા. એ ટાંગ લડાવવાનો વિષય નથી. આ તો ક્યાં શું ચાલે છે બસ એટલો ખ્યાલ આવે, એટલે બીજો વિચાર જ નહીં આવે કે અહીંયા દ્રવ્ય પર્યાયને પહોંચે છે એમ કોણ. એક બાજુ કહું કે દ્રવ્યના ક્ષેત્ર જુદા પણ પર્યાયના પ્રદેશો જુદા, આ બેને મેળ કેવી રીતે થવા, બધું બે બરાબર છે. એકેમાં વાંધો આવે એવું નથી. બંને શાસ્ત્ર વચન છે, બંને સિદ્ધ વચન છે, એમાં કઈ ફેરફાર છે? અર્થઘટન શું થાય છે એટલું જોવું જોઈએ. આપણે ત્યાં આ વિશે થોડો હમણાં વિશેષ ચર્ચા છે કે પર્યાયનું ક્ષેત્ર અને દ્રવ્યનું ક્ષેત્ર એક કે જુદું જુદું. હવે એ પ્રશ્ન પૂછનારને જવાબ આપતા પહેલા એમ પ્રશ્ન પૂછવો જોઈએ કે આ વિષય દ્રવ્યાનુયોગના પડખાથી આપણે વિચારવું છે કે અધ્યાત્મના અધ્યાત્મ પ્રધાનતાથી આ વિષયની ચર્ચા કરવી છે? આમ પૂછી શકાય, પછી એનો ઉત્તર દેવો જોઈએ. તમારી પ્રશ્નમાં, તમારા પ્રશ્નમાં શું અપેક્ષા છે? પ્રશ્નકારને એમ પૂછી શકાય કે તમારા પ્રશ્નમાં આ બે માંથી કઈ અપેક્ષા છે મનમાં, એ સ્પષ્ટ કરો એટલે એનો ઉત્તર સ્પષ્ટ છે. હવે અપેક્ષા એક હોય ને ઉત્તર બીજો આવે તો પણ પ્રશ્ન પૂછનારને ઠીક પડતો નથી કે આમાં કઈ આપણને બેસતું નથી. બાકી વિષય તો બહુ સ્પષ્ટ છે એમાં કે જો દ્રવ્યાનુયોગથી જોવામાં આવે તો દ્રવ્ય અસ્તિત્વ સ્વભાવ છે, ઉત્પાદ વે ધ્રુવયુક્તમય છે, અસ્તિત્વ છે. આત્માની જે સુરતાલી શક્તિમાં અસ્તિત્વ શક્તિ છે એ ઉત્પાદ વે ધ્રુવમય મય અસ્તિત્વ શક્તિ છે. એમાં ધ્રુવરૂપ અસ્તિત્વ શક્તિ છે એમ એ નથી કહ્યું, ઉત્પાદ રૂપ છે અસ્તિત્વ શક્તિ એમ પણ ઉત્પાદ અરે પરિણામ શક્તિમાં પણ ઉત્પાદ ધ્રુવને રાખ્યા છે. પરિણામ શક્તિમાં પણ એકલા પરિણામને લીધું નથી કે પરિણામ કરે એવા એકલા સામર્થ્યને પણ લીધું નથી, એ મય લીધી છે એવી પરિણામ શક્તિ લીધી. એટલે વસ્તુના દ્રવ્યાનુયોગના અહીંયા જે ચર્ચા 308 ગોલમાં ચાલી છે એને હવે વિભાગથી લઈએ તો આ દ્રવ્યાનુયોગની અપેક્ષાથી આ પ્રકાર ચાલે છે. બરોબર, ત્યાં કાંઈ પણ દખલ વિના, વિચારમાં કાંઈ દખલ ન થાય એ રીતે સ્પષ્ટ સમજી શકાય એમ છે કે પર્યાય દ્રવ્યને પહોંચી વળે છે. અનંત ગુણોની અનંત પર્યાયો અથવા એક દ્રવ્યની અભેદ દ્રવ્યની એક આખી પર્યાય બરાબર દ્રવ્યમાં પહોંચી વળે છે. ક્યાંય દ્રવ્યમાં કોઈ ક્ષેત્રમાં કોઈ પ્રદેશમાં ખાલી રહે ઓછું રહે એવું બની શકે? અને દ્રવ્ય પોતે પરિણમતું હોવાથી, પોતાના પરિણામ રૂપે દ્રવ્ય પોતે પરિણમતું હોવાથી દ્રવ્ય પર્યાયને પહોંચે છે, દ્રવ્ય પર્યાયને પ્રાપ્ત થાય. દ્રવ્યને શું પ્રાપ્ત થાય છે કે દ્રવ્યને પોતાની જ અવસ્થા પ્રાપ્ત થાય છે. બીજી રીતે એનું દ્રષ્ટાંત બેન છે એમ આપે છે કે જેમ કોઈ વૃક્ષ છે એ પાંગરે છે, ત્યારે વૃક્ષ પાંગરે છે ત્યારે એનું થડ શાખા પ્રશાખા પત્ર અને પુષ્પ રૂપે પાંગરી ઉઠે છે. વૃક્ષ પાંગરે છે એમ દ્રવ્ય એના ગુણ પર્યાય પાંગરેલું છે. દ્રવ્ય કેવું છે કે પ્રતિ સમયે પોતાના જ ગુણ પર્યાય પાંગરેલું દ્રવ્ય છે. હવે પરસ્પર દ્રવ્ય પર્યાયની વ્યાપકતા એટલી છે, દ્રવ્ય પર્યાયની જે વ્યાપકતા એટલી છે કે એમાં ઉણા અધિકનો પ્રશ્ન જ અસ્થાને છે. ન તો એને કોઈ એવો દોષ લાગે છે કે ક્યાંય ઊણું કહી શકાય, નથી એવો કોઈ દેશ દોષ લાગતો કે એને ક્યાંય અતિ કહી શકાય. હવે દોષ આવે છે ને, એમાં અતિવ્યાપ્તિ અને અવ્યાપ્તિ એવા બે દોષ આવે છે. અવ્યાપ્તિનો એક અંશે પણ એમાં દોષ ન લાગી શકે, અતિવ્યાપ્તિનો પણ દોષ લાગી શકે એવું એ દ્રવ્ય પર્યાયને પહોંચે છે, પર પર્યાય દ્રવ્યને પહોંચે છે. અને એક બીજાને પહોંચતું હોય તો બીજું નથી પહોંચતું એ સવાલ જ સ્થાને છે. જો દ્રવ પોતે પર્યાયને પ્રાપ્ત થતું હોય અથવા દ્રવ્ય પર્યાય રૂપે વસ્તુ પાંગરતી હોય, પાંગરે આવે છે કે તમારે હિન્દીમાં પાંગરે છે, તો પછી એ પર્યાય દ્રવ્યને પહોંચતી નથી એ પ્રશ્ન જ સ્થાને છે. પર્યાય દ્રવ્યને પહોંચી વળે છે. આવી સૂક્ષ્મતાને યથાર્થપણે ખ્યાલમાં લેતા મોહ ક્યાં ઉભો રહે છે? હવે આ દ્રવ્યાનુયોગનો અધ્યાત્મ હારે શું કનેક્શન છે એ વાત અહીંયા જીવડી અમને કે જો પદાર્થની આવી સૂક્ષ્મતા સ્વપદાર્થને વિશે કોઈના જ્ઞાનમાં આવે તો એની ફલશ્રુતિ શું? કે પછી મોહ ન થવો એ એની ફલશ્રુતિ છે. એટલે દ્રવ્યાનુયોગમાં માત્ર દ્રવ્યાનુયોગનું શુષ્ક જ્ઞાન નથી રહેતું, પણ અધ્યાત્મ એમાંથી આપોઆપ ફલિત થાય છે. આમ લેવું છે મુદ્દો એ રીતે બહુ સારો છે. એટલે વસ્તુનું જે જ્ઞાન એ તો એક વસ્તુ વસ્તુના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવમાંથી એની ફિઝિકલ પોઝિશન શું છે એ તમે સમજ્યા, પણ એને અને આત્માને પછી લાભ નુકસાનનો શું સંબંધ એ સમજણ સાથે? અહીંયા કહે છે કે એને સીધો સંબંધ છે કે જો કોઈ આત્મા એમ સમજે કે હું એક પદાર્થ છું, હું એક વસ્તુ છું, જગતની સ્વતંત્ર વસ્તુ છું, મારા અનંત સ્વભાવો શક્તિઓ મારી પ્રોપર્ટીસ અનાદિ અનંત મારામાં ભરેલી જ રહે છે, પરિપૂર્ણ રહે છે, અને મારી અવસ્થાઓ રૂપે હું પોતે જ પ્રાપ્ત થાઉં છું, અવસ્થા પોતે જ સ્વાનુભવ ગોચર પ્રદેશે પ્રદેશે અનુભવાય છે. હવે આ પરિસ્થિતિમાં કોઈ પણ પદાર્થને કારણે કાંઈ થવાનું વાત રહેતી નથી. મોહ તો ત્યાંથી ઉત્પન્ન થાય છે કે અન્ય જ્ઞેય જ્ઞાનમાં આવતા બીજો પદાર્થ જ્ઞાનમાં આવતા એક વિભ્રમ ઉત્પન્ન થાય છે કે આ ઠીક છે, આ ઠીક નથી ને આ ઠીક છે. ઈષ્ટ અનિષ્ટપણાની જે કલ્પના, એવો જે મોહ, એ મોહ ઉત્પન્ન થવાનો અવસર નથી. કેમ કે વસ્તુ જેવી છે તેવી સ્વસ્વપર વસ્તુ પોતપોતાના ગુણ પર્યાયને પ્રાપ્ત છે. એમાં કોઈ વસ્તુ માટે ઈષ્ટ છે કે કોઈ વસ્તુ માટે અનિષ્ટ છે એ વસ્તુના સ્વરૂપમાં તો નથી. એટલે જ્યાં આવી સૂક્ષ્મતાને યથાર્થપણે ખ્યાલમાં લેવામાં આવે, સમજણના કાળમાં પણ જો ખ્યાલમાં લેવામાં આવે તો એના પહેલો ફેરફાર એના દર્શનમાં ઉપર થાય. મિથ્યાત્મો છે એ મિથ્યાત્મો તો એકત્વ કરે છે, એમાં મિથ્યાત્મો છે ને તો એકત્વ કરે છે, તો વસ્તુની ભિન્નતા તો આમાં આપોઆપ ઊભી થાય છે. કે વસ્તુનું બંધારણ જ એવું છે કે પોતાના દ્રવ્યગુણ પર્યાયમાં પોતે સમાપ્ત થાય છે, એની મર્યાદા એથી બહાર નથી ને એથી ઓછી પણ નથી. અનંત જે ગુણધર્મો છે, એક પદાર્થમાં રહેલા જે અનંત ગુણધર્મો છે એમાં આવા આવા ઘણા સૂક્ષ્મ જાણવા માટે અને અનુભવવા માટે લગાવવી જોઈએ એ શક્તિને તે ખાવું ને નહીં ખાવું, આ કરવું ને નહીં કરવું, એ નહીં કરી શકતો હોવા છતાં કરી શકવાની માન્યતાથી કરતાપણામાં જ એનો પુરુષાર્થ ઊંધો એટલો બધો સજ્જડ દ્રઢ થઈ જાય કે પછી એને ભિન્ન તત્વ છે એને સમજવાનો અવસર જ રહેતો. આ બધી ગડબડ ઊભી થાય. આ વસ્તુનું વ્યવસ્થા બહુ સૂક્ષ્મ છે એટલે સામાન્ય માંથી વિશેષ થાય છે એ ખરેખર અનુભવ નો વિષય છે. કેમ કે સામાન્ય ને જ્ઞાન માં આવ્યા વિના સામાન્ય વિશેષ નું જ્ઞાન એક સત્તામાં બે આર સદ્રશ વિસદ્રશ પણ કઈ રીતે રહ્યું છે, અવિરોધપણે રહ્યું છે, સમયે સમયે વિશેષ થાય છે, સામાન્ય એમને એમ રહે છે ને સમયે સમયે વિશેષ થાય છે, અને એ રીતે આખું દ્રવ્ય છે એ પર્યાયને પ્રાપ્ત થાય છે, પર્યાય દ્રવ્યને પહોંચી વળે છે, એવું જે વ્યાપકપણું એ સ્વાનુભવ વિના એને કઈ રીતે સમજાય. પોતાનું જ પોતામાં જે વ્યાપકપણું છે એ તો સળંગ વેદન સિવાય એને સમજાયું નથી. જે ઇન્દ્રિય જ્ઞાનથી જેટલું વેદન છે એ ઇન્દ્રિયોના સૂક્ષ્મ પૂરતું છે. સ્પર્શનું જ્ઞાન સ્પર્શેન્દ્રિયના પૂરતું છે, શ્રવણનું જ્ઞાન શ્રવણેન્દ્રિયના પૂરતું છે, નેત્રનું જ્ઞાન એના ચક્ષુઇન્દ્રિય પૂરતું સીમિત છે, અને ત્યાં જ જાણે વેદન હોય એવું એને ભાસ આવે છે અને બીજો એને ભાસ આવતો નથી. ત્યારે ખરેખર જે નિર્વિકલ્પ સ્વાનુભવનું વેદન છે એમાં પોતાના સ્વરૂપ સાથે એટલું વ્યાપકપણે વેદન ગોચર જ્ઞાન છે કે એમાં વસ્તુનું ધ્રુવ અને ઉત્પાદ એક કાળે સ્વાનુભવપણે એને અનુભવમાં આવે છે. સુગાનીજીની ભાષામાં કહીએ તો એક સાથ દોનો કા અનુભવ હોતા હૈ. એમની પ્રધાન શૈલી દ્રવ્ય પર્યાયને જાણે ટુકડા કરતી હોય એવી જોરથી આવે, કેમ કે દ્રષ્ટિની પ્રધાનતાથી કથન આવતું ને, અથવા તો સ્વરૂપનો આશ્રય લેવા માટે એને સામાન્ય પ્રધાન કરતા ને, એ જ એમના પત્રોમાં ઠેકાણે ઠેકાણે એમ કહે છે. વ્યક્તિ તેને કહે છે, કોઈ બદલી નથી, નહીં તો તમારે એમ કહે કે આ જ્ઞાનીએ આમ કીધું, બીજા જ્ઞાનીએ બીજું કીધું, બે જ્ઞાની જુદું જુદું કે એમાં આપણે શું સમજવું, પણ આ તો તેના તે કહે છે. એક સાથ દોનો કા અનુભવ હોતા હૈ. આવો જયારે એક સાથ બંને નો અનુભવ થાય છે ત્યારે એને પ્રમાણ જ્ઞાન કહે છે. એમાં વૃત્તિ અપેક્ષા એ મુખ્યતા શું હોઈ શકે, પ્રમાણ અપેક્ષા એ મુખ્ય ગૌણ જ ન હોઈ શકે. ગૌણ શું હોઈ શકે, બધી વાતો પત્રમાં ઘણી તાત્વિક વાતો આવી છે. એ પણ એમના દ્રવગુણ પર્યાયના સૂક્ષ્મ જ્ઞાનને પ્રસિદ્ધ કરે છે. અને એ સહજ છે, સ્વાનુભવમાં દ્રવગુણ પર્યાયનો યથાર્થ અનુભવ હોવાથી એની સૂક્ષ્મતા ત્યારે જ ખરેખર જ્ઞાનમાં આવે છે. એ પહેલા જે હદે એની સૂક્ષ્મતા છે એ હદે જ્ઞાન સૂક્ષ્મ થઈને ખરેખર કામ કરતો નથી. થોડીક એની અંદર થોડું અનુમાન ભળે છે, જેટલું અનુમાન ભળે છે એટલું ત્યાં જે કલ્પનાનો અંશ રહેલો છે, કલ્પનાનો ભાવ રહેલો છે, ત્યાં સુધી એ યથાર્થતાને નામ પામતું નથી. એવું છે, જ્યાં યથાર્થપણે આવે ત્યાં તો મોં રહેવાનો પ્રશ્ન પણ નથી, આપોઆપ જ છે. એ તો સહજપણે મોંનું ઉપજવું જ ન થાય એ પરિસ્થિતિ ત્યાં ઊભી થાય છે. દ્રવગુણ પર્યાય નું યથાર્થ જ્ઞાન થાય ત્યાં અનુભવ થયા વિના. પણ ત્યાં શું છે કે દ્રવગુણ પર્યાય કોઈ પર વસ્તુ ના વિચાર નો વિષય નથી. પોતે એક વસ્તુ છે, પોતે હયાતી ધરાવે છે, પોતાનું અસ્તિત્વ છે, પોતે પણ એક વસ્તુ છે, પોતે જીવ છે. એમ તો સામાન્ય ઉગે ખ્યાલમાં છે ને, તો પોતે જીવ કેવો છે એકનું અહીંયા એ જોવે છે. પોતે જીવ છે એની અંદર પોતામાં જ્ઞાનાદી અનંત 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 શક્તિઓ, જેનું સામર્થ્ય કોઈ પાર નથી, એટલું અપાર સામર્થ્યથી ભરેલું જીવ તત્વ છે. અને વર્તમાન અવસ્થા એટલી ઊણી ને હીણી છે કે પોતામાં રહેલા આવા શક્તિના ભંડારને જોતા જોનાર એક વખત એની સાથે એટલો ખોડાઈ જાય છે, જોનાર ભાવ એક વખત એટલો ખોડાઈ જાય કે વર્તમાન એની ઊણી ને હીણી અવસ્થાને જોવાનું જાણે બંધ કરે છે. એટલે જોવા માટે એને, ખાસ એને જોવા માટે ઉપયોગ દેવાનો એને પ્રશ્ન રહેતો નથી. પોતે અનુભવ ગોચર થતી હોવાથી ન જણાય એ પ્રશ્ન નથી. પણ જે એને નહીં જોયેલું એવું જે સ્વરૂપ, અદભુત થી અદભુત સાક્ષાત સિદ્ધપદ સ્વરૂપ એ જ્યાં જોયું, એટલે એ જોવામાંથી એ જોનાર ઉપર એની જે અસર અને ચોંટ છે, જોનાર ભાવ ઉપર એની જે અસર અને ચોંટ છે, એની જે અદભુતતા ભાસી છે, એ બધાને દુનિયા આખીને ગૌણ કરે છે, ગૌણ કરી જાય છે. ગૌણ કરવી પડતી નથી પણ ગૌણ થઈ જાય છે. એમાં દ્રવગુણ પર્યાયનું યથાર્થ સૂક્ષ્મ જ્ઞાન આવી જાય છે. બકરાના કોળામાં રહેતું પરાક્રમી સિંહનું બચ્ચું પોતાને બકરીનું બચ્ચું માની લે, પણ સિંહને જોતા અને તેની ગર્જના સાંભળતા હું તો આના જેવો સિંહ છું એમ સમજી જાય, અને સિંહ પણ પરાક્રમ ફોરવે તેમ પોર અને વિભાવની વચ્ચે રહેલા આ જીવે પોતાને પોર અને વિભાવરૂપ માની લીધો છે, પણ જીવનું મૂળ સ્વરૂપ બતાવનાર ગુરુની વાણી સાંભળતા તે જાગી ઉઠે છે કે હું તો જ્ઞાયક છું. આમ જાગી ઉઠે છે, એમ જાગી ઉઠે છે. એમાં સમજણ પણ છે, એમ સમજી જાય છે. અને સમજી જાય છે એટલું જ નહીં, જ્ઞાયક રૂપે જ્ઞાયક પણે પ્રણમી જાય છે. એક જ વાક્ય છે, પેરેગ્રાફ મોટો છે પણ વાક્ય એક જ છે. શું કહે છે કે બકરાના ટોળામાં રહેલા સિંહના બચ્ચાનો દ્રષ્ટાંત છે, સિદ્ધાંત છે જીવનો, પણ દ્રષ્ટાંત લીધો છે એક અબોધ પ્રાણીનો. એ પણ જીવ છે ને, એટલે દ્રષ્ટાંતની જગ્યાએ આવે છે કે પોતે બકરાની જેમ જ બીજા સિંહથી બીને ભાગે, બકરાના ટોળામાં રહેતું એને બકરા જેવું પોતાને માન્યું હોય ત્યારે ભય છે એ કલ્પના છે, તો બીજું તો કાંઈ નથી. જીવને જગતમાં સમસ્ત ભય છે એ કલ્પના માત્ર છે, અને વસ્તુના વાસ્તવિક જ્ઞાનમાં કલ્પનાનો અભાવ હોવાથી સમ્યક દ્રષ્ટિ જીવને ભયનો પણ અભાવ હોય છે, એને કોઈ ભય જ હોતો નથી, થતો નથી. સમ્યક દ્રષ્ટિ નિર્ભય છે, આવે છે નિર્જરાધિકાર, તમામ ભય કલ્પના છે. આ સર્પને જોઈને ભય થાય એ પણ કલ્પના છે, એ પણ એક જીવ છે. જેને એ પ્રકારનું શરીર મળ્યું છે, અંદર ભગવાન આત્મા રહેલો, અનંત ગુણ સંપન્ન, અનંત શક્તિ સંપન્ન આત્મા એમાં રહેલો છે, કોઈ ક્રોધાદિની પ્રકૃતિ વશ તે પ્રકારના શરીરને એ પ્રાપ્ત થયેલો જીવ છે, આત્મા છે, એમાં કાંઈ ભય પામવા જેવું છે નહીં. અને એ સર્પ મને કરડે કે કોઈને કરડે એ પ્રશ્ન નથી, કેમ કે આત્માને કોઈ આત્મા કરડે એ પ્રશ્ન છે નહીં, કોઈને કોઈ કરડતું છે એ પ્રશ્ન નથી. આત્માને શું કરે, શરીરની થાય તો શરીરને થાય, એમાં આત્માને કાંઈ થાય છે એ પ્રશ્ન છે. શરીરને થાય એમાં આત્માને કાંઈ ન થાય, ઠીક છે. એમ પણ પાણી ઉતરી જાય એવું છે, શરીરની વેદનાઓ ઊભી થાય, માથું ફાટતું હોય, પેટમાં ગોળા ચડતા હોય, છાતીમાં ભીંસ આવતી હોય, કોઈ પ્રાણી ઝેરી કરડે ત્યારે એની કાળી વેદના રોમે રોમે થતી હોય, ભિન્ન જ્ઞાનમાં આવી ગયો તો શરીરની વેદનાનો ઉપયોગ ચાલ્યો જાય છે, ઉપયોગ ચાલ્યો જાય છે, તો ઉપયોગ એ કરીને છે, એના ઉપર ઉપયોગ મૂકે છે કે આ મને થાય છે, એટલો ઉપયોગ મૂકે છે ને મને થાય છે એમ ઉપયોગ મૂકવાનો થાય છે, એમાં દુઃખ છે. વેદનાની અસાતા વેદનાનું જ્ઞાન દુઃખનું કારણ નથી, પણ અસાતા વેદના મને થાય છે એવી જે કલ્પના છે એ દુઃખનું કારણ છે. આઈકો કાંઈ વેદના નથી શરીરની, નારકીના જીવોની જે વેદના હોય છે એના પ્રમાણમાં અહીંયા લાખ કરોડ અનંતમય ભાગે નથી, લાખ કરોડ શું કહેવાય, એના અનંતમય ભાગે અહીંયા કોઈ વેદનાનો પ્રકાર મનુષ્ય જીવને હોતો નથી. છતાં ત્યાં અનુભવ સાતમી નારકીના અનુભવી જીવને અંતર સુખ રસ ઘટા ઘટી સુખનો રસ અંદરથી આવે છે. એ વેદનાને હૈયાતીમાં એ વખતે કાંઈ વેદનાના પરમાણુ ફરતા નથી, કાંઈ એ તો પૂર્વ કર્મ અનુસાર પરિણમે એટલે પરિણમે જ જાય છે. પણ અંદરથી જ્યાં સુખના ભંડારમાંથી જ્યાં સુખની શક્તિ ઉછળીને બહાર આવી, એની પાસે એની પાસે કોઈ બાહ્ય પદાર્થનો સંયોગ જાણે અસ્તિત્વમાં જ નથી એ પ્રકાર આવી જાય છે, એનું જાણે કે એનું અસ્તિત્વ છે અને ખરેખર પોતાના અસ્તિત્વમાં તો જળનું અસ્તિત્વ છે. બકરાના ટોળામાં પરાક્રમી સિંહનું બચ્ચું, પરાક્રમ કરવાનું છે એટલે લીધું, પરાક્રમી સિંહનું બચ્ચું પોતાને બકરીનું બચ્ચું માની લઈએ ત્યારે જ્યાં સુધી એની માન્યતા છે ત્યાં સુધી તો એ બીજા પ્રાણીને જોતા પણ ભાગે છે, બકરા ભાગે એની સાથે સાથે ભાગે. કોઈ સિંહને એમ છે કે આ શું, આ તો સિંહનું બચ્ચું છે, બકરાની જેમ જ વર્તે છે. એને કે જો તારો અવાજ ને મારો અવાજ સરખો છે, અને આ પાણીમાં જો તારું મોઢું દેખાય છે ને મારું મોઢું દેખાય છે, રંગે રૂપે બધું સરખું છે, તું બકરા જેવું તારું મોઢું નથી. એને પહેલા જાણવું થાય છે ને પ્રતીતિ જ્યાં આવે છે કે હું પણ જ્યાં સિંહ છું, ત્યાં એ સિંહને જોઈને બીજા સિંહને જોઈને ભાગે એમ બનતું. સિંહને જોતા અને તેની ગર્જના સાંભળતા બે વાત લીધી છે ને, જોવામાં દેખાવ છે તો દેખાવમાં પોતાનું મોઢું કોઈ સીધું તો જોઈ શકતું નથી, પાણીમાં જુએ, ક્યાં ક્યાં આવી શકે, પાણીમાં જુએ પ્રતિબિંબ, બંનેનું સરખું દેખાય છે, બરાબર છે, જેવું શું છે, બકરા જેવું મોઢું નથી. અને અવાજ જ્યાં જોવે છે એના અવાજની સાથે બે બે કઈ સિંહનું બચ્ચું બે બે કરે, બકરું બે કરે, પ્રતીતિ આવી જાય છે. જાણતા પ્રતીતિ આવે છે કે હું બકરું નહીં, ખલાસ. કલ્પના જે ભયની છે એ ઉડી જાય છે. આ ભયની કલ્પના તો મને કઈક થઈ જશે એમ છે ને, મને કઈક થશે, મને કઈક થશે. પણ ભાઈ, તું અવ્યાબાધ સ્વરૂપ અનાદિ અનંત તારા સ્વરૂપને દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી કોઈ બાધા કરી શકે એવું તારી વસ્તુમાં ક્યાંય છે નહીં? એમ જ્યાં સમજી જાય એટલે વિભાવ પર, એટલે શરીર, શરીરનો સંયોગ અને વિભાવ અવસ્થામાં થતો જે વિભાવ, તેની વચ્ચે એટલે એના સાથે તન્મય ભાવે એનો જે તન્મય ભાવથી થતો અભ્યાસ, ઊંધો અભ્યાસ, એને કારણે એને પોતાને શરીર રૂપે અને વિભાવ રૂપે માની લીધો છે. શરીર દુર્બળ થયું તો હું દુર્બળ થયો, શરીર જરા પુષ્ટ થયું તો હું પણ સારો થઈ ગયો, શક્તિ વાળો છું. હું અશક્ત છું ને હું શક્તિ વાળો છું, હું તંદુરસ્ત છું ને હું રોગી છું, એને શરીરથી પોતાને શરીર રૂપે પર રૂપે માની લીધો છે. અથવા તો મનુષ્ય પણ એ માન્યો એ પણ પર રૂપે છે. પછી સ્ત્રી પુરુષના વિભાગ તો પછી છે, પણ મનુષ્ય પણ છું એવું જે એને માન્યું છે એ પણ એને પોતાને પર રૂપે માન્યો છે, એમાં આત્મા રૂપે માન્યો છે એ વાત રહેતી. કેમ કે કોઈ આત્મા મનુષ્ય નથી, કોઈ આત્મા તિર્યંત નથી, કોઈ આત્મા દેવ કે નારકી નથી. અને આત્મા એવો હોય તો કાયમ એવો રહે, આત્મા આત્મા પણ રહે છે તો કાયમ એમ રહેવો. માટે એ કોઈ આત્માનું સ્વરૂપ નથી. જે કાંઈ કર્મજનિત અવસ્થા છે એવું આત્માનું સ્વરૂપ નથી. કેમ માનવું કે હું માણસ નથી, પુરુષ નથી, સ્ત્રી નથી, એમ કેમ માનવું? એ કલ્પનાની નિવૃત્તિ થતા સહજ છે, નહીતર અનાદિનો ઊંધો અભ્યાસ એવું છે, એવો છે કે જૂઠને એને સાચું માન્યું છે. વસ્તુતા એ જૂઠ છે એને એને સાચું માન્યું છે. આત્મા કોઈ મનુષ્ય છે એ તો ખરેખર છે. શાસ્ત્ર જ્ઞાનની ધારણામાં દખલ આવે એવું છે તો, પણ મનુષ્યની પર્યાય રૂપે તો અત્યારે થયો કે નહીં? એ આત્મા જ થયો છે ને મનુષ્યની પર્યાય. ભાઈ, તને પર્યાયનું જ્ઞાન થયું ક્યાંથી? દ્રવગુણ પર્યાયના યથાર્થ જ્ઞાનના તને પર્યાયનું જ્ઞાન ક્યાંથી થયું? દ્રવના જ્ઞાન વિના પર્યાયનું સાચું જ્ઞાન થતું? પણ ઉપર ઉપરની જે ધારણા હોય છે એનાથી એને અંદરમાં દખલ આવ્યા વિના રે. જ્યાં સુધી એને દખલ થાય ત્યાં સુધી જ્ઞાનીનો કહેવાનો આશય શું છે, કહેવા ત્યાં શું માગે છે, એ વાત ઉપર એનો ખ્યાલ ને વજન જતું. તત્વજ્ઞાનના વિષયમાં પણ જ્યાં સુધી જ્ઞાનની નિર્મળતા ન થાય ત્યાં સુધી બુદ્ધિમાં મતિમાં આવા પ્રકારના દોષો રહે છે કે એક શાસ્ત્રમાં અથવા તત્વજ્ઞાનના ક્ષેત્રમાં પ્રવેશ કરનાર જીવને અનેક વાતો જાણવા મળે છે. ચારે અનુયોગમાંથી વાંચવાનું, સાંભળવાનું, એ વગેરે પ્રકારે અનેક વિષય જાણવા મળે છે. પછી એકબીજાનું એકબીજામાં ક્યાંય દખલ થાય એવું ઊભું થાય છે, કેમ કે એને જે રીતે એને સમજવું જોઈએ, સમજવાની પદ્ધતિ એની યથાર્થ હોતી નથી. એક તો પદ્ધતિ એની યથાર્થ હોતી નથી, બીજું જે સમજે છે એ વિષયમાં એને સમજણના કાળમાં કાંઈ નિર્મળતામાં આવીને સમજવું જોઈએ એ પ્રકાર આવતો નથી, તેથી પણ યથાર્થ એને સમજણ થવાનો બનતું નથી. એ દ્રષ્ટિએ શ્રીમદજીએ જે થોડી નાનીની ભક્તિને સ્થાપી છે એ આ કારણથી સ્થાપી છે. એની પાછળ આશય આટલો છે કે જીવ જ્ઞાનીની ભક્તિ કરે તો એને જ્ઞાનની નિર્મળતાનો પ્રસંગ છે, અને જ્ઞાનની નિર્મળતા પૂર્વક જો એ તત્વજ્ઞાનમાં પ્રવેશ કરે તો એને જે ક્ષોભસમને લઈને થતી ઊંધે ફસામણ, એ ઊંધે ફસાવું એવું બને નહીં, યથાર્થ જ્ઞાન થાય. જ્ઞાનીઓના ખાસ કરીને વચનોનો સ્વાધ્યાયમાં તત્વજ્ઞાન ઉપરાંત પણ આ એક વિષય છે કે વારંવાર એમાં જ્ઞાન દશાનું વર્ણન આવતું હોય છે. અનેક જગ્યાએ જ્ઞાનીઓ કેવા હોય, જ્ઞાન દશા કેવી હોય, જ્ઞાન દશામાં શું શું થાય, કઈ રીતે કેમ પરિણામ, એવો પણ જ્ઞાનીને ઓળખવાનો એક પ્રકાર ઊભો થાય એવો પણ એક સમજણનો વિષય ચાલે છે. અને એ અનુસાર પણ જો એ જ્ઞાનીને ઓળખે, ઓળખે એટલે એને એની મહિમા અને ભક્તિ આવ્યા વિના રે નહીં, ત્યારે એને ઓળખાણ થાય. ત્યારે ભલે રાગ છે એને, એમાં ભક્તિમાં રાગ છે તો પણ એમાં ગુણની રુચિ છે, ધર્મનો આદર છે, ધર્મી આત્માનો આદર કરતા ખરેખર એમાં ધર્મનો આદર હોવાથી અહીંયા જ્ઞાનની અંદર જે મલિનતાને લઈને અમુક દોષો ઉત્પન્ન થાય છે મતિશ્રુત જ્ઞાનમાં, એ દોષોની અંદર ફેર પડે છે. ભૂમિકાની નિર્મળતા થાય છે ત્યારે એની સમજણની યથાર્થતાનો એને પ્રસંગ આવે છે, નહીતર બુદ્ધિ ઘણી હોય અને સમજણની વિપરીતતા પણ સાથે સાથે ઘણી થાય. ઘણી બુદ્ધિમાં વિપરીતતા પણ ઘણી થાય ને, ઓછી કેવી રીતે થાય? આ પ્રકાર ઉત્પન્ન થઈ જાય.